નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાત વડી અદાલતે રાજ્ય સરકારને છેવાડાના અંતરિયાળ અને વંચિત ગામો સુધી મેડિકલ તથા માળખાકીય સુવિધા વધારવા જણાવ્યું. ગીરના પૂર્વ નાયબ વન સંરક્ષકે જણાવ્યું છે કે ગીર જંગલ રક્ષિત વિસ્તારના સૂચિત ઇકો સેન્સિટિવ ઝોનથી ખેતી તથા ગામતળમાં થતી પ્રવૃત્તિ પર કોઈ પ્રતિબંધ નહીં આવે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં અત્યાર સુધી સરકારે 2,430 કરોડનો ફાળો આપ્યો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 2 દિવસમાં 2 અંગદાન. અત્યાર સુધી 171 બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાન દ્વારા 537 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું અને આગામી 5 દિવસમાં રાજ્યના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. ગુજરાત વડી અદાલતે રાજ્યના છેવાડાના અંતરિયાળ, ખાસ કરીને આદિવાસી અને પછાત ગામો સુધી મેડિકલ અને માળખાકીય સુવિધાઓ વધારવા માટે જણાવ્યું છે. અદાલતે સરકારને આવા વિસ્તારોમાં આરોગ્ય વિષયક સેવાઓને પ્રાથમિકતા આપવા પણ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામમાં રોડ એમ્બ્યુલન્સની સુવિધાના અભાવે ગર્ભવતી મહિલાના મૃત્યુની ઘટનામાં વડી અદાલતે સુઓમોટો પીઆઈએલ દાખલ કરી હતી. અદાલતે જણાવ્યું હતું કે આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે નિષ્ણાંત વ્યક્તિ જે તે ગામ સુધી પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ગીર જંગલ રક્ષિત વિસ્તારના સૂચિત ઇકો સેન્સિટિવ ઝોનથી ખેડૂતો પર તેની કોઈ અસર નહીં પડે અને ખેતી તથા ગામતળમાં થતી પ્રવૃત્તિ પર કોઈ પ્રતિબંધ નહીં આવે એમ ગીરના પૂર્વ નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું છે. ધારીના આંબરડી સફારી પાર્ક ખાતે ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે સૂચિત ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થવાથી કુલ 196 ગામોનો સમાવેશ થશે, જ્યારે હાલના નિયમો મુજબ 389 ગામો રક્ષિત વિસ્તાર અને તેની આસપાસ સમાવિષ્ટ છે જ. આમ ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થવાથી ગામની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, વધારો નહીં. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ખેતર કે વાડીના માલિક પોતાના ખેતર કે વાડીમાં ભૂગર્ભમાંથી પાણી કાઢવા કુવા કે દાર નિયમન હેઠળ દેખરેખ રાખી શકે છે. ગામતળમાં ગામ કરવાની થતી સરકારી અથવા વ્યક્તિગત પ્રવૃત્તિઓ માટે ઇકો સેન્સિટિવ ઝોનને લગતી કોઈપણ પરવાનગી લેવાની રહેશે નહીં એમ તેમણે જણાવ્યું હતું. બ્રિટિશ હાઈ કમિશનર અને ગુજરાત પોલીસના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સાયબર ગુના વિશે જાગૃતિ લાવવા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સાયબર સેલના પીઆઈ વનરાજ કામલિયા તેમજ સાયબર નિષ્ણાંત ઈશાન ગુપ્તા દ્વારા વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અંગે સાયબર નિષ્ણાંત ઈશાન ગુપ્તાએ વધુ માહિતી આપી.
इसके तहत हम 12 डिस्ट्रिक्ट्स को कवर कर रहे हैं गुजरात के, जहां पर डिफरेंट डिस्ट्रिक्ट्स में जाकर के हम स्कूली बच्चों से बात करते हैं, साइबर अवेयरनेस देते हैं उनको, चाहे वो इंग्लिश मीडियम के बच्चे हों चाहे वो गुजराती मीडियम के बच्चे हों, उनसे बहुत ही बेसिक लेवल पे बात करते हैं, उन्हें समझाने की कोशिश करते हैं साइबर अवेयरनेस के बारे में कि क्या है ये पूरा साइबर सिक्योरिटी का कंसेप्ट और वो किस तरह से इस चीज के खतरे से बच सकते हैं. हमें पूरा सहयोग किया जाता है गुजरात पुलिस के थ्रू और हमारे ऑलरेडी 5 डिस्ट्रिक्ट हो चुके हैं और अभी हमारा 6 डिस्ट्रिक्ट चल रहा है और ये पूरा 3-4 महीने का प्रोजेक्ट है और आगे और 6 डिस्ट्रिक्ट होंगे जिसको अगले 1-1.5 महीने में हम कवर करेंगे.
રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા, જસદણ અને વિજાપુર નગરપાલિકાઓમાં કુલ મળીને 563 કામો માટે 3,14,00,000 રૂપિયાના ભંડોળને મંજૂરી આપી છે. સરકારે આ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં અત્યાર સુધી રાજ્યની મહાનગરપાલિકાઓને 36,418 કામો માટે 2,112 કરોડ અને નગરપાલિકાઓને 7,334 કામો માટે 319 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આમ કુલ 43,752 કામો માટે 2,430 કરોડ રૂપિયાનો ફાળો સરકારે આપ્યો છે. ખાનગી સોસાયટીઓમાં રસ્તા, પેવર બ્લોક, પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન, સ્ટ્રીટ લાઇટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ તેમજ સોસાયટીઓના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાના કામો માટે આ સહાય 70-20-10 ધોરણે અપાય છે. 2010માં ગુજરાતની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા અવસરે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 2 દિવસમાં 2 અંગદાન થયા છે, જેમાં બંને અંગદાન થકી 2 લીવર, 4 કિડની, 2 આંખો અને 1 હૃદય મળી કુલ 7 અંગોનું દાન મળ્યું છે. આ અંગદાનથી 7 જરૂરિયાતમંદોને નવજીવન મળશે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 171 બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાન દ્વારા 537 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 308 કિડની, 148 લીવર, 52 હૃદય, 30 ફેફસા, 9 સ્વાદુપૂન, 2 નાના આંતરડા અને 5 સ્કીનનું દાન મળ્યું છે. ભારતીય રેલવેએ ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમયમર્યાદા હાલના 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરી છે. એક પરિપત્રમાં રેલવેએ જણાવ્યું છે કે નવો નિયમ 1 નવેમ્બરથી અમલી બનશે. પ્રવાસીઓ 31 ઓક્ટોબર સુધી પ્રવાસની તારીખના 120 દિવસ પહેલા બુકિંગ કરાવી શકશે અને 60 દિવસ ઉપરાંતના થયેલા એડવાન્સ બુકિંગને રદ કરી શકાશે. તાજ એક્સપ્રેસ અને ગોમતી એક્સપ્રેસ જેવી દિવસના સમયે ચાલતી એક્સપ્રેસ ટ્રેનમાં હાલના ટૂંકા એડવાન્સ રિઝર્વેશન સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સાયલા તાલુકાના સુદામડા ગામે આશરે 200થી વધુ વ્યક્તિઓને ફૂડ પોઈઝનની અસર થતા દોડધામ મચી ગઈ હતી. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ પરમાર જણાવે છે કે માતાજીના માંડવામાં આવેલા લોકોને જમણવારમાં છાશ પીધા બાદ આ અસર થઈ હોવાનું મનાય છે. અહેવાલો પ્રમાણે આરોગ્ય વિભાગની ટીમ સુદામડા ગામે પહોંચી ગઈ છે અને સારવાર હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં કોઈપણ વ્યક્તિની સ્થિતિ ગંભીર ન હોવાનું જાણવા મળ્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા દ્વારા પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ગત પખવાડા દરમિયાન સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત ઉત્પાદક જથ્થાબંધ તથા છૂટક વેપાર કરતા વેપારીઓ પાસેથી દૂધ અને દૂધની બનાવટો, ખાદ્યતેલ, બેકરી પ્રોડક્ટ્સ, મસાલા, ડ્રાયફ્રૂટ્સ, ઘી, ફરસાણ અને મીઠાઈના કુલ 46 સેમ્પલ, 91 સર્વેલન્સ તથા 60થી વધુ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા છે. અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે કાલોલ તાલુકામાં અંદાજિત 66,900 રૂપિયાની કિંમતનો આશરે 95 કિલોગ્રામ જેટલો વિવિધ મસાલાનો જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યમાં નૈઋત્ય ચોમાસાની વિદાય છતાં હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે અને આવતીકાલે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, પંચમહાલ અને દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 20 તારીખે દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપીમાં ભારે વરસાદ તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ સીબીડીટીએ આવકવેરા અધિનિયમ હેઠળ ગુનાઓ અંગે સુધારેલી માર્ગદર્શિકા જારી કરી છે. આ નવી માર્ગદર્શિકા અનિર્ણિત અને નવી અરજીઓ પર લાગુ પડશે. તેનો હેતુ વર્તમાન વિવિધ માર્ગદર્શિકાઓની જટિલતાને ઘટાડવાનો, કમ્પાઉન્ડિંગ પ્રક્રિયાને સરળ બનાવવાનો અને કમ્પાઉન્ડિંગ ચાર્જ ઘટાડવાનો છે. આ અંતર્ગત આર્થિક ગુનાઓનું વર્ગીકરણ દૂર કરવામાં આવ્યું છે અને અરજીઓ દાખલ કરવા પરની મર્યાદા પણ દૂર કરવામાં આવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ગત સપ્તાહથી ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે. પીએમ કિસાન યોજનાના આગામી ડિસેમ્બરના હપ્તા માટે 25 નવેમ્બર સુધી ખેડૂતો આઈડીની નોંધણી કરાવવા સૂચના આપવામાં આવી છે. વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં તેમજ ખેડૂતો જાતે પણ આ નોંધણી કરી શકશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેમાં કૃષિ તકનીકી વ્યવસ્થાપન સંસ્થા આત્મા પહેલ દ્વારા જિલ્લા કક્ષાએ ટકાઉ કૃષિ વિકાસ અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કામ કરવામાં આવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત વડી અદાલતે રાજ્ય સરકારને છેવાડાના અંતરિયાળ અને વંચિત ગામો સુધી મેડિકલ અને માળખાકીય સુવિધા વધારવા જણાવ્યું. ગીરના પૂર્વ નાયબ વન સંરક્ષકે જણાવ્યું છે કે ગીર જંગલ રક્ષિત વિસ્તારના સૂચિત ઇકો સેન્સિટિવ ઝોનથી ખેતી તથા ગામતળમાં થતી પ્રવૃત્તિ પર કોઈ પ્રતિબંધ નહીં આવે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં અત્યાર સુધી સરકારે 2,430 કરોડનો ફાળો આપ્યો અને આગામી 5 દિવસમાં રાજ્યના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.